એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. અમે અહીં જ્ઞાનના વિશાળ સાગરમાંથી કહી શકાય કે અમુક મોટી જેવા વિચારો વીણીને આપની સમક્ષ રજૂ કરીએ છીએ એકદમ સરળ ભાષામાં.
અને આજે તો આપણે એક એવા પુસ્તકની સફરે નીકળ્યા છીએ જેણે ખરેખર વિજ્ઞાનને જોવાની આપણી રીત જ બદલી નાખી. પુસ્તક છે થોમસ કુહનનું ધ કોપરનિકન રિવોલ્યુશન. પણ આ ખાલી પેલી સદીઓ પહેલાંની ખગોળશાસ્ત્રની વાત નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ પુસ્તકનો જે મૂળ સવાલ છે ને તે એ છે કે વિજ્ઞાનમાં મોટા વિચારો એ કઈ રીતે જન્મે છે, પછી લોકો એને સ્વીકારે કઈ રીતે, અને કેવી રીતે એ આપણી આખી દુનિયા જોવાની દૃષ્ટિ જ બદલી નાખે છે. કુહન એમ કહે છે કે વિજ્ઞાન કઈ ધીમે ધીમે એક પછી એક ઈંટ મૂકીને નથી બનતું, ક્યારેક આખી ઇમારત જ તોડીને નવી બનાવવી પડે છે, જેને કુહન ક્રાંતિ કહે છે.
અને આવી ક્રાંતિઓ છે ને એ કઈ સહેલી નથી હોતી. કુહન બતાવે છે કે એક સ્થાપિત વિચારધારા હોય જે આપણા સમાજ, ધર્મ, ફિલોસોફી બધા સાથે વણાઈ ગઈ હોય, એને બદલવી કેટલી અઘરી પડે છે.
હા, જેમ કે કોપરનિકસે ક્યારે કહ્યું કે પૃથ્વી નહીં સૂર્ય કેન્દ્રમાં છે, તો એની અસર ખાલી ગ્રહોની ગણતરી પર નહોતી થઈ.
બરાબર,
એની અસર તો બહુ ઊંડી હતી. અને આજના સમયમાં પણ જ્યાં રોજ નવી ટેકનોલોજી, નવા વિચારો જૂનાને પડકારે છે, ત્યાં કુહુનની આ વાત બહુ જ શું કહેવાય પ્રસ્તુત છે.
તો પછી આટલી મોટી વાત કરનાર લેખક થોમસ કુહન એ પોતે કોણ હતા અને આ બધા વિચારો સુધી પહોંચ્યા કઈ રીતે, એ પણ જાણવું તો પડે ને?
ચોક્કસ. થોમસ કુહન, એમનો જન્મ 1922માં અને અવસાન 1996માં. મૂળ તો એ ભૌતિકશાસ્ત્રી હતા, હાર્વર્ડમાંથી પીએચડી કરેલી, પણ પછીથી એમની ઓળખ બની વિજ્ઞાનના ઇતિહાસકાર અને ફિલોસોફર તરીકે.
અને આ બદલાવ કેવી રીતે આવ્યો એની પાછળ પણ એક મજાની વાત છે. એમ કહેવાય છે કે જ્યારે તેઓ વિજ્ઞાનનો ઇતિહાસ ભણાવતા હતા ત્યારે એમને એરિસ્ટોટલ જેવા મહાન વિચારકોના ભૌતિકશાસ્ત્રના વિચારો વાંચીને થોડો આંચકો લાગ્યો. કેમ?
કારણ કે આજના હિસાબે જોઈએ તો એ વિચારો સ્પષ્ટપણે ખોટા લાગે, એટલે એમને સવાબ થયો કે ભાઈ આટલા હોશિયાર માણસો આવું બધું કેમ માનતા હશે.
હા, અને બસ ત્યાં જ કુહનને પેલો યુરેકા મોમેન્ટ જેવો અનુભવ થયો. એમને સમજાયું કે એરિસ્ટોટલ કંઈ ખરાબ વિજ્ઞાન નહોતા કરતા, એ તો એક સાવ જુદી જ વૈચારિક દુનિયામાં જીવતા હતા. એમની દુનિયામાં પ્રશ્નો અલગ હતા, પુરાવાના માપદંડ અલગ હતા, સમજવાની રીત અલગ હતી.
અને આમાંથી જ જન્મ્યો પેલું પ્રખ્યાત શબ્દ પેરાડાઇમ.
બરાબર, પેરાડાઇમ એટલે કોઈ એક ચોક્કસ સમયે વૈજ્ઞાનિકો જે વિચારો, જે પદ્ધતિઓ, જે ધારણાઓના માળખામાં રહીને કામ કરતા હોય તે. અને કુહનની ખાસિયત એ હતી કે એમની પાસે ફિઝિક્સની ટ્રેનિંગ તો હતી જ, પણ સાથે ઇતિહાસ અને ફિલોસોફીની પણ ઊંડી સમજ હતી.
એટલે આ બંનેનું મિશ્રણ એમને એક અનોખો દ્રષ્ટિકોણ આપતું હતું, વૈજ્ઞાનિક ક્રાંતિઓનું વિશ્લેષણ કરવાની એક નવી જ રીત.
અને ધ કોપરનિકન રિવોલ્યુશન, જે 1957માં પ્રકાશિત થયું, એમનું પહેલું મોટું પુસ્તક હતું. એક રીતે જુઓ તો એમનું જે સૌથી પ્રખ્યાત પુસ્તક છે ધ સ્ટ્રક્ચર ઓફ સાયન્ટિફિક રિવોલ્યુશન્સ.
હા, 1962 વાળું.
હા, એના માટે આ પુસ્તક જાણે એક પાયારૂપ કેસ સ્ટડી જેવું છે. કોપરનિકન ક્રાંતિને એમણે અહીં બહુ વિસ્તારથી સમજાવી છે.
ઓકે, તો હવે પુસ્તકના મુખ્ય મુદ્દા પર આવીએ. કુહનનો મુખ્ય દાવો શું છે આમાં?
કુહનનો મુખ્ય દાવો એમ છે કે કોપરનિકન ક્રાંતિ એટલે ખાલી પૃથ્વીને બદલે સૂર્યને કેન્દ્રમાં મૂકી દીધો એટલું જ નહોતું, ના, એનાથી ઘણું વધારે હતું. એક બહુ ઊંડી, લાંબી અને અટપટી પ્રક્રિયા હતી, જેને કુહન કહે છે પેરાડાઇમ શિફ્ટ.
પેરાડાઇમ શિફ્ટ એટલે કે વૈચારિક ઉથલપાથલ.
બરાબર, એક એવી ઉથલપાથલ જેણે પશ્ચિમી દુનિયાની વિચારસરણી, ધર્મ, ફિલોસોફી, બ્રહ્માંડમાં માણસનું સ્થાન શું છે, આ બધી સમજણને મૂળમાંથી હચમચાવી નાખી.
એટલે ખાલી ગ્રહોનું એડ્રેસ નહોતું બદલ્યું, આખી દુનિયાને જોવાનો નકશો જ બદલાઈ ગયો હતો. અને કુહન એ સમજાવે છે કે આવા ક્રાંતિકારી વિચારો સ્વીકારાય છે કેવી રીતે. અને એમ કહે છે કે એ પ્રક્રિયા સીધી સાદી નથી હોતી કે ભાઈ સાચો વિચાર આવ્યો અને ખોટો તરત જતો રહ્યો.
બિલકુલ નહીં, કારણ કે જે જૂનો પ્રવર્તમાન પેરાડાઇમ હોય ને, જેમ કે ટોલેમીનું પૃથ્વી કેન્દ્રી મોડલ, એ ખાલી એક થિયરી નથી હોતી, એ તો દુનિયાને સમજવાનો એક આખો ચશ્મો હોય છે. આપણી સંસ્કૃતિમાં, આપણી ભાષામાં, આપણી રોજબરોજની સમજમાં એ ઊંડે સુધી ઉતરી ગયો હોય છે.
અને એટલે જ કુહન કહે છે કે આવી મોટી ક્રાંતિ ત્યારે જ શક્ય બને જ્યારે પેલો જૂનો પેરેડાઇમ સંકટમાં આવે.
સંકટમાં,
હા, એટલે કે એ બહુ કોમ્પ્લિકેટેડ બની જાય, નવી શોધોને સમજાવી ન શકે. અને નવાઈની વાત તો એ છે કે શરૂઆતમાં જે નવો પેરેડાઇમ આવે, જેમ કે કોપરનિકસનો, એ કંઈ બધી રીતે જૂના કરતાં સારો નથી હતો.
સાચી વાત, શરૂઆતમાં એવું જ હોય છે. એનો વિજય તો ધીમે ધીમે થાય. ઘણા વર્ષોના સંઘર્ષ પછી, લોકોને સમજાવ્યા પછી, નવા પુરાવા મળ્યા પછી, અને આખો જે વિશ્વ દૃષ્ટિકોણ છે એને નવેસરથી ગોઠવ્યા પછી જ એ સ્વીકારાય છે. આ પુસ્તક આપણને છેક પ્રાચીન ગ્રીસથી શરૂ કરીને ન્યૂટન સુધીની આખી સફર કરાવે છે.
અને એ બતાવે છે કે ખાલી ગ્રહોની ગોઠવણી બદલાવાથી માણસનો ઇતિહાસ, એની વિચારધારા, બધું કેવી રીતે બદલાયું.
તો ચાલો આ સફરના મુખ્ય પડાવ જોઈએ. શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે પ્રાચીન ગ્રીક ખગોળશાસ્ત્રથી. કુહેન એને બે ગોળા બ્રહ્માંડ કહે છે. એકદમ સિમ્પલ, રોજબરોજના અનુભવ પર આધારિત. પૃથ્વી સ્થિર લાગે છે, એટલે એ કેન્દ્રમાં, અને આકાશ એક મોટો ગોળો છે જે આપણી આસપાસ ફરે છે, જેમાં તારા જડેલા છે. આનાથી રોજ તારા કેમ ઉગે છે અને આથમે છે એ સમજાઈ જતું હતું.
પણ પેચ ક્યાં પડ્યો? ગ્રહોમાં. આ જે ભટકનારા હતા એટલે જ તો એમને પ્લેનેટ કહ્યા ને. એ તારાની જેમ સીધા રસ્તે નહોતા ચાલતા, ક્યારેક ધીમા, ક્યારેક ઝડપી, અને સૌથી અજીબ, ક્યારેક જાણે રિવર્સ ગિયરમાં જતા હોય એવું લાગે, પાછા વળતા દેખાય. એને રેટ્રોગ્રેડ મોશન કહેવાય.
હા, આ રેટ્રોગ્રેડ મોશન સમજાવવું અઘરું હતું.
બરાબર. અને આનો સૌથી સફળ ઉકેલ આપ્યો ક્લાઉડિયસ ટોલેમીએ લગભગ બીજી સદીમાં. એમની સિસ્ટમ પણ પૃથ્વી કેન્દ્રી જ હતી, પણ ગ્રહોની આ વાકીચૂકી ગતિ સમજાવવા એમણે એક જટિલ પણ બહુ બુદ્ધિશાળી ગણિત બનાવ્યું. એમ સમજો ને કે ગ્રહ એક નાના ચક્કર પર ફરે છે, એને કહેવાય એપિસાયકલ.
ઓકે.
અને આ નાનું ચક્કર પોતે પૃથ્વીની આસપાસ એક મોટા ચક્કર પર ફરે છે, એને કહેવાય ડેફરન્ટ.
બાપરે, ચક્કર પર ચક્કર, ગણિતની માયાજાળ લાગે છે. પણ કુહન એ જ કહે છે કે આપણે આને ખાલી ખોટું કહીને કાઢી ન નાખવું જોઈએ. ટોલેમીની સિસ્ટમ એના સમયમાં જબરદસ્ત સફળ હતી. સદીઓ સુધી એણે ગ્રહોની સ્થિતિની લગભગ સાચી આગાહી કરી. અને એ સમયના જે ફિલોસોફિકલ વિચારો હતા ને, જેમ કે બધું પરફેક્ટ વર્તુળમાં જ ફરવું જોઈએ, એની સાથે પણ બંધબેસતું હતું.
પછી મધ્યયુગ આવ્યો, ત્યારે શું થયું?
મધ્યયુગમાં આ વિચાર વધારે પાક્કો બન્યો. એરિસ્ટોટલનું ફિઝિક્સ અને ટોલેમીનું ખગોળશાસ્ત્ર એ ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર સાથે જોડાઈ ગયું. થોમસ એક્વિનાસ જેવા વિચારકોએ આ સંકલન કર્યું. આનાથી એકદમ વ્યવસ્થિત બ્રહ્માંડનું ચિત્ર બન્યું. પૃથ્વી કેન્દ્રમાં, જે મહત્વની છે પણ અપૂર્ણ છે, અને સૌથી બહારના ગોળા પર સ્વર્ગ અને ઈશ્વર.
એટલે પૃથ્વીને કેન્દ્રમાંથી હટાવવી એ ખાલી વૈજ્ઞાનિક વાત ન રહી, એ તો ધર્મ અને સંસ્કૃતિ પર હુમલો પણ.
બરાબર. પણ જેમ જેમ સમય ગયો, વધુને વધુ ચોકસાઈથી અવલોકનો થવા લાગ્યા, એટલે ટોલેમિક સિસ્ટમમાં ગ્રહોની ગતિ સમજાવવા વધુને વધુ એપિસાયકલ, નાના મોટા ગોઠવણો ઉમેરવા પડ્યા. એ સિસ્ટમ અતિશય જટિલ, કોમ્પ્લિકેટેડ બની ગઈ. કુહનના મતે આ જ પેલું સંકટ હતું. સિસ્ટમ હવે ડગુમગુ થવા લાગી હતી. અને આ જ સમયે એન્ટ્રી થાય છે નિકોલસ કોપરનિકસની. કુહન એમને કોઈ ક્રાંતિકારી તરીકે નથી જોતા શરૂઆતમાં, પણ એક રૂઢિચુસ્ત વિદ્વાન તરીકે જુએ છે.
હા, એમની મુખ્ય ચિંતા અવલોકનોમાં મોટી ભૂલ હતી એવું નહોતું, પણ ટોલેમિક સિસ્ટમનું જે ગણિત હતું ને, એની જટિલતા અને એમાં રહેલી બેડોળતા, ખાસ કરીને ઇક્વન્ટ નામની એક ગાણિતિક ગોઠવણ હતી, એ એમને પસંદ નહોતી. એમને એમ થતું કે આટલું કોમ્પ્લિકેટેડ ના હોવું જોઈએ કુદરતમાં.
એટલે એમણે એક પ્રયોગ કર્યો, જો સૂર્યને કેન્દ્રમાં મૂકીએ તો શું થાય. અને ચમત્કાર, પેલી ગ્રહોની રેટ્રોગ્રેડ ગતિ જે આટલી માથાકૂટ કરાવતી હતી, એ તો એકદમ સરળતાથી સમજાઈ ગઈ. એ પૃથ્વીની પોતાની ગતિનું જ પરિણામ હતું, કોઈ વધારાના ચક્કરની જરૂર જ નહીં. કેટલું સરળ અને સુંદર.
પણ અહીં જ કુહનનો મોટો મુદ્દો આવે છે. કોપરનિકસનું જે મૂળ મોડેલ હતું ને, એ હજુ પણ ગ્રહોને સંપૂર્ણ વર્તુળમાં જ ફરતા માનતું હતું. એટલે પરિણામ શું આવ્યું? આગાહી કરવાની બાબતમાં એ ટોલેમીના જટિલ મોડેલ કરતાં જરાય વધુ સચોટ નહોતું.
શું વાત કરો છો, આ તો બહુ મોટી વાત છે. એટલે એની મુખ્ય તાકાત સચોટતા નહોતી, પણ એની ગાણિતિક સરળતા અને સુમેળ હતી.
બરાબર. અને એટલે જ કદાચ એને સ્વીકારતા 150 વર્ષ નીકળી ગયા. શરૂઆતમાં તો ઘણા લોકો એને વાસ્તવિકતા માનવા જ તૈયાર નહોતા. એમ કહેતા કે આ તો ખાલી ગણતરી સહેલી કરવા માટેની એક ટ્રીક છે, અને એની સામે વૈજ્ઞાનિક દલીલો પણ મજબૂત હતી.
જેમ કે પેલી સ્ટેલર પેરેલેક્સની વાત.
હા, જો પૃથ્વી ખરેખર ફરતી હોય તો જેમ આપણે ટ્રેનમાં જઈએ અને નજીકના ઝાડ ઝડપથી પાછળ જાય અને દૂરના પહાડ ધીમેથી ખસે, એવું જ તારાઓ સાથે થવું જોઈએ. નજીકના તારાની પોઝિશન દૂરના તારાની સાપેક્ષમાં વર્ષ દરમિયાન બદલાવી જોઈએ, પણ એવું દેખાતું નહોતું.
તો એનો અર્થ શું? કાં તો પૃથ્વી સ્થિર હતી,
અથવા તો તારાઓ એટલા બધા દૂર હતા કે એ અસર માપી જ ન શકાય, અને એ સમયે કોઈ માની નહોતું શકતું કે તારા આટલા દૂર હોઈ શકે.
એટલે સંઘર્ષ ચાલતો રહ્યો. પછી બીજા મહાન ખગોળશાસ્ત્રીઓ આવ્યા, ટાયકો બ્રાહે.
હા, ટાયકો બ્રાહી. ટેલિસ્કોપ નહોતો એમની પાસે, છતાં એમણે એટલા સચોટ અવલોકનો નોંધ્યા કે શું વાત કરવી. ભલે એ પોતે કોપરનિકસના મોડેલને પૂરેપૂરું નહોતા માનતા, પણ એમના ડેટા સોના જેવા સાબિત થયા.
અને એ ડેટાનો ઉપયોગ કોણે કર્યો? જોહાન્સ કેપલરે.
બરાબર. કેપલરે ટાયકોના આંકડાઓ પરથી ગણતરી કરીને સાબિત કર્યું કે ગ્રહો વર્તુળમાં નહીં પણ લંબગોળ કક્ષામાં ફરે છે, અને સૂર્ય એના કેન્દ્રમાં નહીં પણ એક ફોકસ પર હોય છે. આ શોધે તો પ્રાચીન ગ્રીક માન્યતાના મૂળ પર જ ઘા કર્યો, અને આનાથી કોપરનિકન મોડલની આગાહી કરવાની શક્તિ વધી ગઈ. હવે એ ટોલેમી કરતાં વધુ સચોટ બન્યું.
અને પછી આવ્યા ગેલિલિયો ગેલિલી, હાથમાં નવું હથિયાર લઈને, ટેલિસ્કોપ.
હા, અને એમણે ટેલિસ્કોપ આકાશ તરફ માંડ્યું. શું શું જોયું? ગુરુગ્રહને પોતાના 4 ચંદ્રો છે, શુક્રને પણ ચંદ્ર જેવી કળાઓ આવે છે, અને ચંદ્ર પોતે એ કંઈ લીસો સંપૂર્ણ ઘોળો નથી, એના પર તો પૃથ્વી જેવા જ પહાડોને ખાડા છે. આ બધા અવલોકનોએ જૂની એરિસ્ટોટલની ફિઝિક્સ અને ટોલેમીના ખગોળશાસ્ત્રના પાયા હલાવી દીધા.
અને અંતે આખી ક્રાંતિને પૂર્ણ વિરામ કોણે મૂક્યો?
સર આઇઝેક ન્યૂટન. એમનું કામ એટલે ક્રાંતિની પરાકાષ્ઠા. એમણે ગતિના નિયમો આપ્યા અને પેલો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. એમણે પહેલીવાર ભૌતિકશાસ્ત્રની રીતે સમજાવ્યું કે શા માટે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે.
એમણે કહ્યું કે જે બળથી સફરજન નીચે પડે છે,
એ જ બળ ચંદ્રને પૃથ્વીની આસપાસ અને પૃથ્વીને સૂર્યની આસપાસ ફેરવે છે. કોઈ ભેદભાવ નહીં, પૃથ્વી અને આકાશના નિયમો એક જ. આ એક અદ્ભુત સંશ્લેષણ હતું. ન્યૂટને આધુનિક ભૌતિકશાસ્ત્ર આધારિત બ્રહ્માંડનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું.
વાહ, કોપરનિક્સે જે શરૂ કર્યું હતું તે ન્યૂટને પૂરું કર્યું. કેવી લાંબી, જટિલ પણ રોમાંચક સફર રહી હશે આ.
ખરેખર. અને આ આખી વાર્તામાંથી કુહન કેટલાક બહુ મહત્વના સંદેશા તારવે છે. પહેલો અને કદાચ સૌથી મુખ્ય સંદેશ એ છે કે વિજ્ઞાન ક્યારેય એકલું નથી હોતું. એ હંમેશા એ સમયની ફિલોસોફી, ધર્મ, સંસ્કૃતિ, લોકોની સામાન્ય સમજ, આ બધા સાથે જોડાયેલું હોય છે.
ટોલેમિક સિસ્ટમ એનું ઉત્તમ ઉદાહરણ છે. એ ખાલી એસ્ટ્રોનોમી નહોતી, એ તો આખું જીવન જોવાનો દ્રષ્ટિકોણ હતો.
બરાબર. અને એટલે જ એને બદલવું આટલું મુશ્કેલ હતું, જે આપણને બીજા મુદ્દા પર લાવે છે, પેરાડાઇમની શક્તિ અને એનો પ્રતિકાર. એકવાર કોઈ વિચારધારા ગોઠવાઈ જાય ને, પછી લોકો એને છોડવાને બદલે એમાં જ ફેરફાર કરીને, ગોઠવણ કરીને એને બચાવવાનો પ્રયત્ન કરે છે.
જેમ પેલું એપિસાયકલ પર એપિસાયકલ ઉમેરવાનું ચાલ્યું હતું, આપણે પણ આપણી જૂની આદતો કે માન્યતાઓ સહેલાઈથી નથી છોડતા, ભલે ખબર હોય કે નવી રીત કદાચ વધુ સારી છે.
ત્રીજો એક રસપ્રદ મુદ્દો કુહન ઉઠાવે છે, એ છે વિજ્ઞાનમાં સૌંદર્ય અથવા સુંદરતાની ભૂમિકા. કોપરનિકસને ટોલેમિક સિસ્ટમ ગણિતની રીતે કદરૂપી લાગતી હતી. એમનું સૂર્યકેન્દ્રી મોડેલ ભલે શરૂઆતમાં વધુ સચોટ નહોતું, પણ એમને વધુ સુંદર, વધુ સુમેળભર્યું લાગ્યું. ક્યારેક સિદ્ધાંતની આ સુંદરતા પણ એના સ્વીકારમાં મદદ કરે છે.
અને ચોથો મુદ્દો જેની આપણે વાત કરી, ક્રાંતિનો જન્મ સંકટમાંથી થાય છે. જ્યાં સુધી જૂની સિસ્ટમ ગાડું ગબડાવતી રહે, ભલે ગમે તેટલી જટિલ કેમ ન હોય, ત્યાં સુધી મોટા ફેરફારની જરૂર નથી લાગતી. પણ જ્યારે સમસ્યાઓ વધી જાય, વિસંગતતાઓ વધી જાય અને જૂનું માળખું જવાબ ન આપી શકે, ત્યારે જ નવા ક્રાંતિકારી વિચાર માટે જગ્યા બને છે.
અને છેલ્લે કુહન વૈજ્ઞાનિક સમુદાયની સ્વાભાવિક રૂઢિચુસ્તતા પર પણ આંગળી ચીંધે છે. નવા વિચારોનો વિરોધ થાય જ છે, અને એ હંમેશા મૂર્ખતા કે જડતાને કારણે નથી હોતો. જે સિસ્ટમે સદીઓ સુધી સારું કામ આપ્યું હોય એના પર વિશ્વાસ રાખવો એ તાર્કિક પણ છે. એને પડકારવા માટે ખરેખર બહુ મજબૂત પુરાવા અને સમય લાગે છે.
આ પુસ્તકમાં ખરેખર એવા ઘણા વિચારો છે જે આપણને અટકાવીને વિચારવા મજબૂર કરે છે. ચાલો એમાંથી કેટલાક મુખ્ય વિચારોને ફરી એકવાર એકદમ સરળ શબ્દોમાં જોઈએ.
પહેલો વિચાર મને જે લાગે છે તે એ કે કોપરનિકન ક્રાંતિએ ખાલી ગ્રહોની જગ્યા નહોતી બદલી, એણે બ્રહ્માંડમાં માણસની જગ્યા બદલી નાખી. આપણે જે પોતાને સેન્ટર ઓફ યુનિવર્સ માનતા હતા ત્યાંથી ખસીને એક સામાન્ય ગ્રહના રહેવાસી બની ગયા. આ માનસિક રીતે બહુ મોટો શું કહેવાય આંચકો હતો.
બીજો વિચાર જે મને બહુ ગમ્યો તે એ કે પેલી જૂની ટોલેમિક સિસ્ટમને ખાલી ખોટી કહીને ઉડાવી ન દેવાય. એ એના સમયની એક બ્રિલિયન્ટ વૈજ્ઞાનિક સિદ્ધિ હતી. એની શક્તિ શું હતી એ સમજ્યા વગર કોપરનિકસ અને પછીના લોકોએ જે કર્યું એની ભવ્યતા અને એની મુશ્કેલીઓ આપણે પૂરેપૂરી સમજી જ ન શકીએ.
ત્રીજો વિચાર જે બહુ મહત્વનો છે, પરિવર્તન હંમેશા સીધું અને સરળ નથી હોતું. કોપરનિકસનું મોડેલ આવ્યું, એણે અમુક સમસ્યા હલ કરી પણ નવી ઊભી પણ કરી, જેમ કે પેલી પેરેલેક્સની સમસ્યા, પૃથ્વી કેમ ફરે છે એનો ભૌતિક ખુલાસો શું. ક્રાંતિ ઘણીવાર એક ડગલું સીધું આગળ નથી હોતી પણ આખી દિશા જ બદલી નાખે છે. એના ફાયદા કદાચ પછીથી દેખાય.
અને ચોથો વિચાર, વિજ્ઞાન અને સંસ્કૃતિ કેટલા ગાઢ રીતે જોડાયેલા છે. પેલો પૃથ્વી કેન્દ્રી વિચાર ખાલી વિજ્ઞાન નહોતો, એ ધર્મ સાથે, સમાજ સાથે, કળા સાથે બધે વણાયેલો હતો. એટલે એને બદલવા ખાલી ટેલિસ્કોપના અવલોકનો પૂરતા ન હતા, એક નવી વિચારસરણી, એક નવો વિશ્વ દૃષ્ટિકોણ રચવાની જરૂર હતી.
અને આ બધા વિચારો ખાલી ઇતિહાસના પુસ્તકો માટે નથી, આજે પણ આપણા રોજબરોજના જીવનમાં, આપણા સમાજમાં એની અસર દેખાય છે.
હા, જેમ કે બિઝનેસ અને ટેકનોલોજીમાં જુઓ, કુનના વિચારો સમજાવે છે કે કેમ ઘણીવાર મોટી સફળ કંપનીઓ નવી ડિસરપ્ટિવ ટેકનોલોજી આવે ત્યારે એને અપનાવવામાં પાછી પડે છે. યાદ છે પેલું કોડેક અને ડિજિટલ કેમેરા, કે પછી બ્લોકબસ્ટર અને સ્ટ્રીમિંગ.
બરાબર, કારણ કે નવો વિચાર એમના જે સફળ સ્થાપિત પેરાડાઇમ હોય છે ને, એમની કામ કરવાની રીત, એમના મૂલ્યો, એમના નફાનું મોડેલ, એને જ પડકારતો હોય છે.
સામાજિક વિચારધારાઓ પણ એક પેરાડાઇમ જેવી જ હોય છે. એ દુનિયાને જોવાનો એક ચોક્કસ ચશ્મો આપે છે. એટલે ખાલી તમે તથ્યો રજૂ કરો એનાથી કોઈની મૂળભૂત માન્યતા બદલવી બહુ અઘરી હોય છે.
આખા વૈચારિક માળખાને જ હલાવવું પડે, અને આ વાત વ્યક્તિગત જીવનમાં પણ લાગુ પડે છે. આપણી પોતાની માન્યતાઓ, આપણી આદતો, દુનિયાને જોવાની આપણી રીત, એ પણ એક પ્રકારનું પર્સનલ પેરાડાઇમ છે. કુહન સમજાવે છે કે આ બધું બદલવું કેમ આટલું મુશ્કેલ છે.
ઘણીવાર કોઈ મોટી નિષ્ફળતા મળે કે જીવનમાં કોઈ મોટો પડકાર આવે, એક વ્યક્તિગત સંકટ આવે, ત્યારે જ આપણે આપણી જૂની રીતો પર સવાલ ઉઠાવવાનું શરૂ કરીએ છીએ.
અને છેલ્લે જ્યારે આપણે કોઈ નવા વિચારનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે પણ આ સમજ કામ આવે છે. કોઈ નવો આઈડિયા આવે, શરૂઆતમાં કદાચ અધૂરો લાગે, અવ્યવહારુ લાગે, પણ કુહન શીખવે છે કે ખાલી તાત્કાલિક પરિણામો ન જુઓ, એ વિચારમાં રહેલી સંભાવના જુઓ, એની સુંદરતા જુઓ, એ કયા નવા દરવાજા ખોલી શકે છે એ જુઓ.
તો આ બધી ચર્ચાના અંતે આપણા શ્રોતાઓ માટે મુખ્ય શીખ શું કહી શકાય? મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે જ્ઞાનની પ્રગતિ ક્યારેય સીધી લીટીમાં નથી થતી. એમાં ઉતાર ચડાવ આવે, સંઘર્ષ થાય, મોટા વૈચારિક ભૂકંપ આવે. આજે જે વાત આપણને સાવ સામાન્ય લાગે છે, જેમ કે પૃથ્વી ગોળ છે ને સૂર્યની આસપાસ ફરે છે, એ કોઈક સમયે બહુ જ ક્રાંતિકારી અને વિવાદાસ્પદ વિચાર હતો.
અને મારા માટે મહત્વની વાત એ છે કે જે સ્થાપિત વિચારો છે એનો પ્રતિકાર હંમેશા ખોટો કે પછાત જ હોય એવું જરૂરી નથી. જૂની સફળ પદ્ધતિઓ પર વિશ્વાસ રાખવો એ સ્વાભાવિક છે. પરિવર્તન સ્વીકારવું એક જટિલ પ્રક્રિયા છે. એમાં પુરાવા જોઈએ, તર્ક જોઈએ, સમજાવટ જોઈએ, સમય જોઈએ, અને ક્યારેક તો પેઢીઓ બદલાય ત્યારે પરિવર્તન આવે. કોપરનિકન ક્રાંતિ આ જટિલતાનું બહુ સરસ ઉદાહરણ છે. એ આપણને ધીરજ રાખતા અને ખુલ્લું મન રાખતા શીખવે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.